వింటాడు. జ్ఞానేనే ఆత్మను అభినుంచే અને જ્ઞાનને સૂત્રે બિન કોનું છે, જે પોતાથી બિન હોય એના લક્ષે જ્ઞાન પ્રગટ ન થાય. જે જ્ઞાનથી અવ્યતિરેક અભિન છે આત્મા, એનો અનુમલ અને જ્ઞાનનો ઢગલો થઈ જશે. એમાંથી જ્ઞાન ભર્યો છે, દરિયો છે,
દરિયો છે,
દરિયો છે. એનું લક્ષ કરી તો અંદર માંથી આવશે, બહાર માંથી તારું જ્ઞાન ક્યાંથી આવશે? આમ બહાર નગર કરે તું, આમ આમ જ્ઞાન ક્યાંથી આવે?
શબ્દ જ્ઞાન નથી, કારણ કે શબ્દ પુદ્ગલ દ્રવ્ય નો પર્યાય છે.
હવે શબ્દ ને શ્રુત ને બે ને જુદા પડ્યા. શબ્દ તો સામાન્ય શબ્દ લઈ લીધા બધા દુનિયાના, અને શ્રુત શબ્દ છે તો દ્રવ્ય શુદ્ધ જીનવાની લીધું, એટલો ફેર કર્યો.
રૂપ જ્ઞાન નથી, કારણ કે રૂપ ઉદ્ગલ દ્રવ્ય નો ગુણ છે, અચેતન છે.
વર્ણ
જ્ઞાન નથી, કારણ કે વર્ણ પુદ્ગલ દ્રવ્ય નો ગુણ છે, અચેતન છે. માટે જ્ઞાન ને અને વર્ણ ને વ્યતિરેક છે, અર્થાત જ્ઞાન અન્ય છે અને વર્ણ અન્ય છે. ગંધ જ્ઞાન
અને વર્ણ ને જુદું પડ્યું.
હા
એનું કઈ ગ્રાહ્ય છે? આ શું છે? કઈ છે? મેં આ ભૂલી ગયો. રૂપ અને વર્ણ એને કઈ જુદું પાડે છે?
રૂપ મેં તો આપણે ઉદ્દીન કહેતા, રૂપ માં તો આખો પુદ્ગલ આવી ગયો, રૂપી.
હા,
અને વર્ણ માં એક ગુણ
આવ્યો, એક ગુણ આવ્યો. એ બરાબર છે. બસ એ વાત કરી હતી આપણે.
ગંધ જ્ઞાન નથી, કારણ કે ગંધ પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે, અચેતન છે. માટે જ્ઞાનને અને ગંધને વ્યતિરેક ભેદ ભિન્નતા છે. રસ જ્ઞાન નથી, કારણ કે રસ પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે, અચેતન છે. માટે જ્ઞાનને અને રસને વ્યતિરેક છે. સ્પર્શ જ્ઞાન નથી, કારણ કે સ્પર્શ પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે, અચેતન છે. માટે જ્ઞાનને અચેતન છે. માટે જ્ઞાન ને અને ધર્મ દ્રવ્ય ને વ્યતિરેક છે. અધર્મ દ્રવ્ય જ્ઞાન નથી, કારણ કે અધર્મ અચેતન છે. માટે જ્ઞાન ને અને અધર્મ ને વ્યતિરેક છે. કાળ દ્રવ્ય જ્ઞાન નથી, કારણ કે કાળ અચેતન છે. માટે જ્ઞાનને અને કાળને વ્યતિરેક છે. આકાશ દ્રવ્ય જ્ઞાન નથી, કારણ કે આકાશ અચેતન છે. માટે જ્ઞાનને અને આકાશને વ્યતિરેક છે. અધ્યવસાન જ્ઞાન નથી, કારણ કે અધ્યવસાન અચેતન છે. માટે જ્ઞાનને અને કર્મના ઉદયની પ્રવૃત્તિ રૂપ અધ્યવસાનને વ્યતિરેક છે.
કર્મની પ્રવૃત્તિ છે.
આમ આ રીતે જ્ઞાન
માં એકલું કર્મ લીધું હતું, આ કર્મની પ્રવૃત્તિ અધ્યવસાનમાં લીધું. વિભાવ ભાવ, એટલું ભાવ ઉદ્રવ્ય કર્મ લીધું.
આમ આ રીતે જ્ઞાનનો સમસ્ત પરદ્રવ્યો સાથે યતિરે નિશ્ચય સાધિત દેવો, અર્થાત નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો, અનુભવો.
એ પરના લક્ષે કદી પણ જ્ઞાન નહીં થાય. કરે બસ પરનું લક્ષ છોડી દે.
હવે જીવ જ એક જ્ઞાન છે. કારણ કે જીવ ચેતન છે, માટે જ્ઞાન ને અને જીવ ને અવ્યતિરેક એટલે કે અભિન્નતા છે, અભેદ પણ છે, તાદાત્મ્ય છે. વળી જ્ઞાન નો જીવ ની સાથે વ્યતિરેક જરા પણ શંકનીય નથી, અર્થાત જ્ઞાન ની જીવ થી ભિન્નતા હશે એમ જરાય શંકા કરવા.
આત્મા નું જ્ઞાન હોવાથી જ્ઞાન તે
આત્મા જ છે,
અભિન્ન છે.
કારણ કે જીવ પોતે જ જ્ઞાન છે,
પોતે જ જ્ઞાન છે.
આ પ્રમાણે જ્ઞાન જીવ થી અભિન્ન હોવાથી
જ્ઞાન જ સંભિન્ન નથી. જ્ઞાન ને આત્મા નું અભિન્નપણું પાસે એ સમય દ્રષ્ટિ હોય એમ કે છે. હા, એટલે જ્ઞાન જ સમય દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, બધું જ્ઞાન જ છે. જ્ઞાન નો વિસ્તાર છે ને, આવે છે ને, બધું જ્ઞાન જ છે એમ. જ્ઞાન ની મુખ્યતા થી જ્ઞાન જ સંયમ છે. જો રહી ગયો બોલ,
જ્ઞાન જ સંયમ છે,
બોલ્યા તો ઠીક.
જ્ઞાન જ અંગ પૂર્વ રૂપ સૂત્ર છે. હા,
આત્મા નું કર્મ છે, પુણ્ય પાપ જેમાં જણાય છે એ જ્ઞાન આત્મા નું હોવાથી જ્ઞાન આત્મા થી અભિન્ન છે. એટલે પુણ્ય પાપ પોતે જ્ઞાન છે એમ કહ્યું, એમ કહ્યું.
જ્ઞાન જ પ્રવજ્યા દીક્ષા વિશે ચારિત્ર છે એમ જ્ઞાન નો જીવ પર્યાય ની સાથે પણ અવ્યતિરેક નિશ્ચય સાધ્ય.
જો બધી જીવ પર્યાય લઈ લીધી એનો જ્ઞાન ની સાથે અવ્યતિરેક, જ્ઞાન એટલે પ્રગટ થયેલું જ્ઞાન માં જીવ ની બધી પર્યાયો
બધા ધર્મો અનંત ધર્મો એમાં
એમાં જ્ઞાન ની સાથે અભિન્ન છે એમ લઈ લેવું. નિશ્ચય સાધી દેખો અર્થાત નિશ્ચય વડે ચિત થયેલો સમજ, એટલે જ્ઞાન જ જણાય છે એમ લેવું. જ્ઞાન જ જણાય છે, બધું આવી જાય, બસ જ્ઞાન ને જાણતા બધું જણાય, બસ કઈ બાકી નથી.
હવે એ પ્રમાણે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિરેક વડે અને સર્વ દર્શન આદિ જીવ સ્વભાવો સાથે અવ્યતિરેક વડે પોતે જ પ્રવજ્યા રૂપ ને પામીને અર્થાત પોતે જ નિશ્ચયચાર રૂપ દીક્ષાપણા ને પામીને દર્શન જ્ઞાન ચારિત્ર માં સ્થિતિ રૂપ સ્વ સમય ને પ્રાપ્ત કરીને મોક્ષ માર્ગ ને પોતામાં જ પરિણત કરીને જેને સંપૂર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવ ને પ્રાપ્ત કર્યો છે એવું ત્યાગ ગ્રહણ થી રહીત સાક્ષાત સમયસર ભૂત પરમાર્થ રૂપ શુદ્ધ જ્ઞાન એક અવસ્થિત નિશ્ચય થયેલ દેખો.
થોડીક આમાં ચર્ચા છે, થોડીક ચર્ચા કરવાની હોય કે પેલો પારો છે એ તો બરાબર છે કે પરના લક્ષે જ્ઞાન થતું જ નથી અને જ્ઞાન તો બધાને થાય છે, જ્ઞાન તો બધા અજ્ઞાની જીવને થાય છે અને એ જ્ઞાન નો આત્માની સાથે અવ્યતિરેક છે એ બીજા પારામાં વ્યતિરેક પેલામાં થયો, બીજામાં જ્ઞાનને અને જીવને તો વ્યતિરેક કર્યો. હવે એ જ્ઞાનમાં જ્ઞાન જણાય છે એ તો અનન્ય થઈને જણાય છે, ઉપયોગથી આત્મા અનન્ય છે. હવે ત્રીજા પારામાં એમ કહ્યું કે જે ભેદ જ્ઞાન કરે એને અનુભવ થાય છે. પેલા સામાન્ય બધું લઈ
લીધું પણ પછી ભેદ જ્ઞાન
પછી જ્ઞાન કરે તો શુદ્ધ ઉપયોગ થઈને અનુભવ થાય છે એમ મને લાગે છે. પેલા પારામાં પરના લક્ષે જ્ઞાન ઉપયોગ થાય
બરાબર
અને જ્ઞાન તો થાય છે, જ્ઞાન તો વધારે થાય છે એ સામાન્ય જ્ઞાન કે જે જ્ઞાનમાં બધું જણાય છે જ્ઞાનથી આત્મા અનન્ય છે જે આવે છે. પછી જે કહ્યું એ ઓમાં પુણ્ય પાપ લીધું હતું, પુણ્ય પાપ એ જ્ઞાન છે એમ લીધું. પછી પુણ્ય પાપ થી બિન પાડે તો અનુભવ થાય એમ લીધું, પર સમયને દૂર કર્યો. એટલે પેલા પારામાં સામાન્ય ઉપયોગ લીધો બીજા ભાગમાં વિશેષ રૂપે એમ મને લાગે છે. આ બે પારા વાંચતા પારો જુદો પાડ્યો ને, હવે એ પ્રમાણે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિને પડે અને સર્વ દર્શનાદી જીવ સ્વભાવો સાથે અવ્યતિ પડે એટલે અતિવ્યાપ્તિ ને અર્થ બધું થઈ ગયું. અનાદિ અનંત લક્ષણ આવ્યું ને બેન, ઉપયોગ લક્ષણ લીધો તો લક્ષણ ઘટે ને, અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિ દોષ ના આવે
તો જ ઉપયોગ લક્ષણ
ઘટે. હવે ઉપયોગ લક્ષણ થી અનન્ય ચાત્મા અભિન છે, અવ્યતિરેક છે, હવે છે તો એ જ. પણ હવે આગળ અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ અધર્મ રૂપ પર સમયને દૂર કરે જ્યારે ત્યારે વેદના કરે ત્યારે શું થાય, પોતે પ્રજ્ઞા રૂપને પામીને દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિતિ રૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને પર સમયને છોડીને સ્વસમયને પ્રાપ્ત કરીને મોક્ષ માર્ગ ને પોતામાં પરિણત કરીને ઉપર મોક્ષ માર્ગ નો તો
સામાન્ય ઉપયોગ
ઉપયોગથી અવ્યતિરેક છે, અભિન્ન છે, અભિન્ન નું ભાન થાય અને કોઈ પાપ થી ભિન્ન છે ભાન થાય તો મોક્ષ માર્ગ પ્રગટ થાય વેદના. એટલે બીજો ત્રીજો પારો વેદના. પેલા પારામાં તો તદ્દન ભિન્ન જ છે જળ અચેતન ને આત્મા, પણ એ વખતે પણ જ્ઞાન ઉપયોગ થી આત્મા ભિન્ન છે અવ્યતિરેક કર્યું. બીજા પારામાં કર્યું, બીજા પારામાં ચોખ્ખું કર્યું અને ત્રીજા પારામાં વેદના કે અનુભવ કરાયો એમ લાગે છે. ત્રણ પારા બરાબર છે. પેલો બીજો ને ત્રીજો પારામાં આટલો
જેને સંપૂર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવ ને પ્રાપ્ત કર્યું છે એવું ત્યાગ ગ્રહણ થી રહી સાક્ષાત ઉપયોગ લક્ષણ ની વાત
પછી લેવું છે. જ્ઞાન ને સર્વ
પર દ્રવ્યો થી ભિન્ન અને પોતાના પર્યાયો થી અભિન્ન બતાવ્યું તેથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામના નથી તેથી તે અવ્યાપ્તિ વાળું નથી, અતિવ્યાપ્તિ વાળું નથી અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે તેથી અવ્યાપ્તિ વાળું નથી. આ રીતે જ્ઞાન લક્ષણ કહેવાથી અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો આવતા
જ્ઞાન લક્ષણ બરાબર છે.
જ્ઞાન
થી અભિનાત્મા છે બરાબર.
અહીં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે.
જ્ઞાન કયો કે આત્મા છે
કારણ કે જ્ઞાન લક્ષણ થી જ આત્મા સર્વ પરદ્રવ્યો થી ભિન્ન અનુભવ ગોચર થાય છે.
જ્ઞાન લક્ષણથી જ આત્મા સર્વ પરમ્રવૃત્તિ ભિન્ન અનુભવ થાય. અવકર્મ કર્મ ન કર્મ રહિત એ ઉપયોગ લક્ષણ છે, એનાથી અનુભવ થાય.
જો કે આત્મામાં અનંત ધર્મો છે તો પણ તેમના તેમાંના કેટલાક તો છદ્મસ્થને અનુભવ ગોચર જ નથી. તે ધર્મોને કહેવાતી છદ્મસ્થ જ્ઞાની આત્માને કઈ રીતે ઓળખે? વળી કેટલાક ધર્મો અનુભવ ગોચર છે, પરંતુ તેમાંના કેટલાક તો અસ્તિત્વ પ્રમેયત્વ આદિ અન્ય દ્રવ્યો સાથે સાધારણ અર્થાત સમાન છે, માટે તેમને કહેવાતી જુદો આત્મા જાણી શકાય નહીં. અને કેટલાક ધર્મ પરદ્રવ્યોના નિમિત્તે થયેલા છે. તેમને કહેવાતી પરમાર્થભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે જણાય? માટે જ્ઞાનને કહેવાથી જ છદ્મસ્થ જ્ઞાની આત્માને ઓળખી
શકે. જ્ઞાન સિવાય
કારણ કે અભેદ વિવિક્ષામાં ગુણગુણીનો અભેદ હોવાથી જ્ઞાન છે તે જ આત્મા છે. અભેદ વિવિક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો, કઈ વિરોધ નથી. માટે અહીં જ્ઞાન કહેવાથી આત્મા જ સમજવો. એવા સ્વસમય રૂપ પરિણમન સ્વરૂપ મોક્ષ માર્ગમાં પોતાને પરિણમાવીને સંપૂર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવને પામ્યું છે અને જેમાં કઈ ત્યાગ ગ્રહણ નથી. એવા સાક્ષાત સમયસર સ્વરૂપ પરમાર્થ ભૂત નિશ્ચય રહેલા શુદ્ધ પૂર્ણ જ્ઞાનને પૂર્ણ આત્મદ્રવ્યને દેખવું, ત્યાં દેખવું ત્રણ પ્રકારે સમજવું. શુદ્ધનયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. તે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે. ને જ્ઞાન શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી તેનો એટલે કે પૂર્ણ જ્ઞાનનો અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં થંભાવવો, જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જૈનું શ્રદ્ધ્યું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો તે બીજા પ્રકારનું દેખવું.
જ્યાં
સુધી એવા અભ્યાસ થી કેવલ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે.
બીજા નંબર દેખવું હોય
આ દેખવાનો
બીજો પ્રકાર થયો. બે પ્રકાર પૂરા થયા
બરાબર. અહીં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધનયના આશ્રય પરોક્ષ દેખવું છે
બરાબર. કેવલ પરોક્ષ કઈ વાત? કેવલ જ્ઞાનમાં પ્રત્યક્ષ.
કેવલ જ્ઞાન ઉપજે ત્યારે સાક્ષાત દેખવું થાય છે તે ત્રીજા પ્રકારનું દેખવું.
ત્રણ પ્રકાર પાય.
તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત કેવું થતું સર્વનું દેખનાર જાણનાર છે. તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ
કર્તાપણું એનું અકર્તાપણું અને પર્યાયનું જ્ઞાતાપણું એને છોડીને જ્ઞાયક જ્ઞાતા બસ એટલું છે. એ સ્વપ્રકાશક અંદર માં હતો એમાં સ્વપ્રકાશક માં આવી ગયું. પરનો નિષેધ કર્યો, પર્યાય ને જાણતો નથી, ભેદ ને જાણતો નથી, અભેદ ને જાણો. હા હા હા, બહુ સરસ વાત છે. આજે કાલે ઘૂંટાતું હતું થોડું, આજ સવારે ઘૂંટાતું હતું, લેવાનું ઘૂંટાતું હતું. પર્યાયના ભેદો, વિકાર વિકાર જાણેલું પ્રજ્વલન કહ્યું ને, એ પર છે, સ્વ નથી.
પરદ્રવી
છે ને, એ સ્વપર પ્રકાશક અંદર નું છે, પ્રમાણ છે ને, પ્રમાણ જ્ઞાન નો વિષય છે ને. દ્રવ્ય પર્યાય ને યુગપત જાણવું પ્રમાણ જ્ઞાન, સ્વપર પ્રકાશક હોય ને, સ્વપર પ્રકાશક માં પ્રમાણ જ્ઞાન હોય, એમાં પર્યાય ને જાણવાનું બંધ કરીને પ્રમાણ
જ્ઞાન,
પ્રમાણ જ્ઞાન માં ભેદ જ્ઞાન, કરતા કર્મ ના પ્રમાણ માં ભેદ જ્ઞાન ને જ્ઞાતાગ્નિ ના પ્રમાણ માં ભેદ જ્ઞાન.
એવું લાગ્યું કે કરતા કર્મ
ધ્યાન ફરે અને જ્ઞેય ફરતા જ્ઞાન ફરે, એ મોટર માં આવ્યું. ધ્યેય ફરતા ધ્યાન
જાય
અને જ્ઞેય ફરતા જ્ઞાન ફરે. ધ્યેય ફરતા ધ્યાન ફરે એટલે કે ઉત્પાદય ધ્રુવોત્તમ સતમાંથી માત્ર ઉત્પાદયને બાદ કરી રહીત થઈને એકલા ધ્રુવનું ધ્યાન, એમ ધ્યેય ફરતા ધ્યાન ફરે. હવે જો પર્યાયનું ધ્યાન કરે કે પરનું ધ્યાન કરે તો અર્થ ધ્યાન રુદ્ધ ધ્યાન છે, એટલે ધ્યેય ફરતા ધ્યાન ફરે છે. ધ્યેય ન ફરે
તો ધ્યાન ન ફરે, ધ્યેય ફરતા બસ ધ્યાન ફરી ગયું,
અને જ્ઞેય ફરતા
ધ્યાન ફરી ગયું.
સામાન્ય ને અવલોકતો ને વિશેષ ને
નહીં અવલોકતો,
તો નહીં ફરતા
જ્ઞાન ફરી ગયું,
જ્ઞાન ફરી ગયું, સમ્યક થઈ ગયું,
અતિન્દ્રિય જ્ઞાન ફરી ગયું, સમ્યક થઈ
ગયું. મને તો એક વિચાર આવે છે કે આનું વિધિ કરાવી અને આ જ લેવું છે ત્યાં. હા,
જરૂર.
આપણે આપણું ભૂતું છે જયપુર
માં, અને આ સારું, આ ભૂતું સારું, ગુરુદેવનું પ્રવચન છે ને,
પ્રવર્તન છે ને, એમાં તાકાત કોની છે,
એમાં બધું આવી જશે.
પોતાના પર્યાય ભિન્ન એ ઉપયોગ લીધું, એ આખી વસ્તુ, કેમ કે આ સર્વશ્રુ જ્ઞાન અધિકાર માં મુખ્ય પણ એ છે.
સામાન્ય જેવી રીતે આદિ મધ્ય અંતરૂપ વિભાગોથી રહિત એવી સહજ ફેલાયેલી પ્રભા વડે દૈદીપ્યમાન એવો એનો શુદ્ધ જ્ઞાન ઘનરૂપ મહિમા નિત્ય ઉભિત રહે. શુદ્ધ જ્ઞાન ના પુંજ રૂપ મહિમા સદા ઉદયમાન રહે.
આવવાનું છે ને હવે એટલે મુનિ
આ હવે આઠ ને ગાથામાં કરે છે.
છે
પરતે હને ના ગ્રહી ન છોડી શકાય છે એવો જ તેનો ગુણ કો પ્રાયોગી વૈશેષિક છે તેથી ખરે જે શુદ્ધ એ રીતે જેનો આત્મા અમૂર્તિક છે તે ખરેખર આહારક નથી.
ત્યાંથી સ્વરૂપ કીધું, આહાર મૂર્તિક છે, આત્મા અમૂર્તિક છે, એટલે એ ગ્રહ ની
નહીં હોય. એ રીતે જેનો આત્મા અમૂર્તિક છે તે ખરેખર આહારક નથી. આહાર તો મૂર્તિક છે કારણ કે તે ભૂતગલમય છે.
છેલ્લી ગાથાઓ આવે છે, ત્યાગ હોય છે એને બદલે વર્તમાનના જીવો લઈએ તો એ મુનિ નથી, એટલે પછી આર ને સ્વરૂપ બતાવવું જોઈએ ને. એમ આહાર લેતો જ નથી, પણ કદાચ લેતો હોય તો નિર્દોષ આહાર લે એમ મુનિ. લેતો તો છે જ નહીં, અમૂર્તિક મૂર્તિક આહારને ગ્રહણ કરતો નથી. વસ્તુ સ્વરૂપ તો એમ જ છે નિશ્ચયથી, પણ કદાચ વિકલ્પ ઉઠે ને આહાર લે ભૂખનો તો પણ નિર્દોષ આહાર લે એમ એ મુનિ હોય. એવું કેવું છે એટલા માટે લાગે છે
જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી.
આહાર છે પરદ્રવ્ય છે
તથા છોડી શકાતું નથી.
આહાર લઈ શકાતો નથી ને ઉપવાસ પણ કરી શકાતો એમ કે છે. આહાર નો ત્યાગ કર્યો છે એનો અર્થ તો આહાર લેતો હતો
તો મૂર્તિ હો જાય લેતો. અરે ભગવાન, આ વાત આમ સાદી લાગે પણ
પાણી લેવાની ઈચ્છાનો નિરોધ થાય, વિકલ્પ ઉત્પન્ન જ ન થાય, એનું નામ ઉપવાસ છે. એ ઉપવાસ ન પહોંચી શકે તો આ ઉપવાસ અશુભ ભાવ હોય છે, પણ એમાં એને હે બુદ્ધિ હોય છે. આ લઉં છું એવું એ ચૂંપાવનો હે બુદ્ધિ છે, એને ધ્યાન તો નથી કરે. હવે વાત કરી જે
પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી એવો જ કોઈ તેનો આત્માનો પ્રાયોગિક તેમજ વૈશ્વસિક ગુણ છે. માટે જે વિશુદ્ધ આત્મા છે તે જીવ અને અજીવ દ્રવ્યોમાં એટલે કે પર દ્રવ્યોમાં કાંઈ પણ ગ્રહતો નથી તથા કાંઈ પણ છોડતો નથી. જ્ઞાન પરદ્રવ્યને કાંઈ પણ એટલે કે જરા પણ ગ્રહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક અર્થાત પર નિમિત્તથી થયેલા ગુણના સામર્થ્યથી પ્રાયોગિક એટલે પર નિમિત્તથી થયેલા ગુણના સામર્થ્યથી તેમજ વૈશ્રસિક અર્થાત સ્વાભાવિક ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહણ તથા છોડવું અશક્ય છે.
એટલે એમ કહેવા માંગે છે કે ખરેખર આહાર લેવાનો જે વિકલ્પ ઉઠે છે, શુદ્ધ આહાર લેવાનો વિકલ્પ, એ પણ એક પ્રકારનો વ્યવહાર છે. એ પણ તું યાદ કર કે હું તો અનારક છું, મને આહાર લેવાનો જે વિકલ્પ ઉઠે છે એ દોષ છે, એમ જાણીને તું તારા સ્વભાવમાં લીન થા અને આનંદનું ભોજન કર, તો આહાર લેવાનો જે વિકલ્પ છે એ પણ તને ટળી જશે. એ એવી પ્રધાનતાથી વાત લાગે છે, એટલે નિશ્ચય તરફ વાળે છે. એટલે આવો વ્યવહાર ભલે હોય છે, મૂળનો આહાર લે છે, નિર્દોષ નથી લેતા એમ નહીં, પણ હું તો અનાહાર છું. આહાર લેવો એ મારો સ્વભાવ નથી. હા, આત્મા તરફનું વલણ વધતા કદાચિત એમ પણ બનતું હશે એમ લાગે છે કે તીવ્ર સાતા વેદની એ સંક્રમણ થઈ જતું હશે એવું મને લાગે. એટલે આહાર લેવાનું જે ઈચ્છા હતી ભૂખની, એ ભૂખ નીકળી ગઈ તો આહાર લેવાની ઈચ્છા બની એવું લાગે છે. જ્ઞાનમાં એવું સંક્રમણ થઈ જતું હશે, આવો વિચાર છું, અનારક છું એમ લાગે. પછી તો કેવી રીતે લેવાનું કારણ, આહાર લેવાની ઈચ્છા પણ વિરામ પામે અને ધ્યાનમાં મગ્ન રહીએ મુનિ, એ હેતુ એ લાગે છે. એને સ્વભાવ યાદ કરાય, સ્વભાવ અનારક છે. પર્યાયમાં આહાર લેવાનો ભાવ આવે છે, એ શક્તિ એની નબળી છે, વિયાંતર કર્મ હરી ઉદય થોડો છે, બળહીન છે, અને સાતા વેદનો તીવ્ર ઉદય હોય ત્યારે આહાર લેવાનો ભાવ થાય છે. મનોદયમાં નથી લાગતું, મનોદયમાં ભૂખ ના લાગે, તીવ્ર ઉદય એમાં અનાહારક નો વિચારે ચડી જાય, એમ કે કઈ હેતુ હોય ને તો આ હેતુ લાગે છે, સ્વભાવ યાદ કરાવે છે.
જ્ઞાન પદ્રવીને કંઈ પણ જરા પણ ગ્રહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક અર્થાત પરનિમિત્તથી થયેલા ગુણના સામર્થ્યથી તેમજ વૈશ્રસિક અર્થાત સ્વાભાવિક ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવીનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે.
એટલે એમ કે છે કે પરદ્રવીના જે નિમિત્તથી પ્રાયોગિક શબ્દ આવ્યો ને વિકલ્પ, એના ગુણના સામર્થ્યથી તેમજ વૈશેષિક એટલે સ્વાભાવિક ગુણના સામર્થ્ય જ્ઞાન વડે પરદેવનું ગ્રહણ થતા છોડવું અશક્ય છે. જ્ઞાન વડે પરદેવનું ગ્રહણ થતા છોડવું અશક્ય છે. બે પ્રકારનું પ્રાયોગિક અને વૈશેષિક, વળી કર્મનો કર્મદાય પરદેવ જ્ઞાનનો અમૂર્તિક આત્મનો આહાર નથી, કારણ કે તે મૂર્તિ ઉદ્ગલ એટલે છે, અમૂર્તિક ને મૂર્તિક આહાર હોય નહીં, તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાન ને દેહ ની શંકા ન કરવી, દેહ રહી છું, દેહ ને માટે કશું જરૂર છે આહાર ની, એમ એમ લાગે છે.
અહીં જ્ઞાન કહેવાથી આત્મા સમજવો, કારણ કે અભેદ વિવિક્ષાથી લક્ષણ માં લક્ષણ વ્યવહાર કરે છે.
લક્ષણ અને કેવું લક્ષણ, આત્મા કેવો વ્યવહાર થી કરે, પર્યાય ને આત્મા કેવો વ્યવહાર થી કરે, દ્રવી ને આત્મા કેવો તે નિશ્ચય, પર્યાય ને આત્મા કેવો
જ્ઞાન
ઉપયોગ ને પણ આત્મા કેતા એવા છે, એ વ્યવહાર નું કથન છે, એને આત્મા ન માનવું સર, કેમ કે એક સમય ની પર્યાય છે નહીં, તો
જ્ઞાન સ્વરૂપ આત્મા અમૂર્તિક છે. અને આહાર તો કર્મ નો કર્મ રૂપ ઉદ્ગલમય મૂળતિક છે. તેથી પરમાર્થે આત્માને ઉદ્ગલમય આહાર નથી. વળી આત્માનો એવો સ્વભાવ છે કે તે પરદ્રવ્યનો પરદ્રવ્યને તો ગ્રહતો જ નથી. સ્વભાવરૂપ પરિણામો કે વિભાવરૂપ સ્વભાવરૂપ પરિણામો કે વિભાવરૂપ પરિણામો પોતાના જ પરિણામ
એટલું તો છે જ નહીં.
પોતાના જ પરિણામ ના ગ્રહણ ત્યાગ છે, પરદ્રવી ના ગ્રહણ ત્યાગ તો જરા પણ
બરાબર
આ રીતે આત્માને આહાર નહીં હોવાથી તેને દેહ જ નથી.